સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 90, પ્રસારણ તારીખ 16 ઓક્ટોબર 2008. શરદ પૂનમની રાતે રાસ રમ્યા પછી હવે શિયાળુ પાકોની વાવણીની તૈયારી કરી રહેલા અમારા વાહલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર નમસ્તે.
એ ભાભી, અમાર તો એક બાજુ ખરીમો બાજરી અને મગ મઠ લેવાય છે અને એક બાજુ રાયડા અને જીરો ઓલે તૈયારી થઈ રહી છે.
શું વાત છે!
અરે, એકબીજાના ચમ છો એ પૂછવાની નવરાઈ જ નહીં. બોલો.
હા ચંપા ભાભી, તમે તો ગરબાય કઈ બહુ ગાયા લાગે છે, અવાજ જ બેસી ગયો છે.
ઓવા, મને તો ગાવાનો એટલો શોખ છે ને, તાની તાની ગાયું છે મેં તો.
એ તો ચંપા ભાભી, આ સમયગાળો જેવો છે, પણ એમાં શિયાળુ પાક વાવવાની ઉતાવળ કરવા જેવી નથી હો.
શા માટે ખબર છે ભાભી?
ના.
હવામાન ખાતાએ આ વખતે ઓક્ટોબર મહિનામાં ગરમી વધુ પડવાની આગાહી કરી છે.
સમજી જઈ. એટલા ખોટી ચોપ રાખી વાય દઈએ તો ગરમી ને લીધે સોળ બચારો ઉગતો જ બરી જાય અને આપણા પૈસા પોણીમાં જાય.
એકલા પૈસા જ નહીં, એની સાથે આપણી મહેનત, પાણી અને ખાતર પણ નકામું જાય ભાભી.
અને બળી ગયેલો પાક કાઢીને ફરી નવો પાક વાવવા ફરી ખેડ કરવી પડે.
ઓવા,
એટલે બીજો પાક વાવવામાં મોડું થાય એ નફામાં.
ટૂંકમાં, હાલ શિયાળુ પાકોમાં વાવવાની ઉતાવળ કરવાની જરૂર નહીં.
બિલકુલ ખરી વાત.
પણ ભાભી, શિયાળુ શાકભાજીનું ધરુવાળિયું તો તૈયાર કરી શકાય ને?
હા, રીંગણ, મરચી કે વિદેશી પાક ગણાતી ફ્લાવરની તીખી જાત એટલે કે બ્રોકલી વગેરેના ધરુવાળિયા તો કેટલાય મિત્રોએ બનાવી પણ નાખ્યા હશે.
ભાભી, આ ધરુવાળિયું બનાવતી વખતે શોનું ધ્યાન રાખવું જોઈએ એ જરા વિગતે સમજાવો ને.
હા જુઓ, સૌથી પહેલું તો બિયારણનું ધ્યાન રાખવાનું. બરાબર. આપણે ત્યાંના હવામાનને અનુકૂળ અને જે સમયે વાવણી કરવાની હોય તે સમય માટે જ ભલામણ કરાયેલું સુધારેલું બિયારણ લેવું જોઈએ.
અને એમાં પણ ધરુવાળિયાની જે ઓટલી બનાવીએ એ બિલકુલ પોચી અને બીજને ઉગવા માટે જરૂરી પોષક તત્વો તથા ભેજ સચવાઈ રહે એવી જ હોવી જોઈએ.
બિલકુલ.
એમાં મોટા ભાગના ખેડૂતો તો બે ચાર ઝાડનો સોયલો હોય ને, એની નીચે ધરુવાળિયું બનાવશો તો એનું શું કારણ હશે?
ચંપા ભાભી, જો તાજો ઉગેલો છોડ વધારે તડકો કે પવન સહન કરી શકતો નથી.
બરાબર.
એટલે ઝાડના તલક છાંયડામાં આછા આછા તડકામાં અને જ્યાં પવન ઓછો આવતો હોય ત્યાં જો ધરુવાળિયું તૈયાર કરીએ તો છોડ ઝડપથી મોટા થઈ જાય છે અને રોપ્યા પછી પણ સારી રીતે ઉગી શકે છે.
હા ભાભી, પણ ફેર રોપણી કરતા પહેલા બધા છોડને ફૂગથી બચાવવા કાં તો ધરુવાળિયામાં જ મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાવાળું પાણી રેડવું જોઈએ.
બરાબર.
અને નહીતર રોપણી પછી તરત જ જમીનમાં આવું ફૂગનાશક દવાવાળું પાણી રેડવું જોઈએ.
હેલો, જીઓન શિયાળુ શાકભાજી વાવવા છે, ઈઓન શરૂઆતની માહિતી તો મળી જાય. પણ હજુ કપાસ જેવો ચોમાસુ પાક ઉભો જ છે, ઈમોથી સંતોષ થાય એવી ઉપજ મળે એ માટે શું કરવું જોઈએ?
એમાં આ વર્ષે પાછોતરા વરસાદ અને ભેજવાળા વાતાવરણને લીધે મોટા ભાગના વિસ્તારોમાં ચૂસિયાનો ઉપદ્રવ આજ સુધી ચાલુ રહ્યો છે ભાભી.
બરાબર.
અને એને લીધે કપાસના પાન કુકડાઈ જવાની કે ઝીંડવા નાના રહેવાની અને પાન લાલ થઈ જવાની ફરિયાદો ચાલુ જ રહી છે.
ના હોય, કપાસમાં કોકડવા ચૂસિયાઓના લીધે આવશું. તમારા ભાઈ જેવા ચેટલો ખેડૂતો એમ જ માનશું કે આ કોઈ નવો રોગ છે. આ ચૂસિયાને કાબુમાં લેવાની દવાનો નોમ તો હવામાં વસી જશે.
શું વાત કરો છો! ચાલો, ચૂસિયાને નિયંત્રણમાં લેવાની દવાઓના નામ યાદ હોય તો બોલો જોઈએ.
બોલું.
હા,
લે મારી બોલ, હું ખોટું નહીં કહેતી.
હા બોલ.
પ્રથમ પહેલી તો ફોસ્ફામિડાન, પછી એસી ફેટ, ડાયમિથોએટ.
હા ભાભી, આમાંથી કોઈ પણ એક દવા ભલામણ મુજબ 10 લીટરના પંપ દીઠ 10-15 મિલીલીટર નાખીને 8-10 દિવસના અંતરે 2 છંટકાવ કરવાના.
બરાબર.
જેથી કપાસનો કોકડવા બંધ થઈ જશે.
ચંપા ભાભી, DSC અને સજ્જતા સંઘ કે ડોક્ટર પરાશરાજી અને અમે બધા તો ખેડૂત ભાઈઓ બહેનોને એટલું જ કહીએ છીએ કે હવે પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળીને જેમાં વધારે સારું વળતર અને ઓછું જોખમ હોય એવા પાક તરફ વળવાનો સમય પાકી ગયો છે.
જેમ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામ ઠીકરિયા મુબારકના આપણા નિયમિત શ્રોતા મિત્ર અને શ્રોતા મંડળના સંયોજક શ્રી દીપસિંહ ચૌહાણે ચોમાસામાં તુવેરની ખેતી ઘટાડીને રીંગણનો પાક લીધો ને એમ.
અને એમની જેમ જ પ્રગતિશીલ ખેડૂત છે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડાના શ્રી કરસનભાઈ, કે જેમણે એક વીઘામાં નેટ હાઉસ બનાવીને ઘઉં કે બાજરી જેવા પરંપરાગત પાકોના બદલે વિદેશી બ્રોકલી ફ્લાવર અને કેપ્સિકમ એટલે કે સિમલા મરચાની ખેતી કરી છે.
એટલે કે અહીંયા ચાત્રો સા
નવો જિલ્લો.
નેટ હાઉસ કેટલા મહિનાથી બનાવ્યું છે અને ઈમો અત્યાર સુધીમો શાની શાની ખેતી કરી રહ્યા છે જરા કહો
ભાભી. આ કરશનભાઈ શું કહે છે સાંભળો તો.
નેટ હાઉસ ની અંદર લગભગ 8 મહિના થઈ ગયા. એની અંદર દાણા વાયેલા શરૂઆતમાં, એ પછી 3 મહિના પછી દાણા નીકળી ગયા. તૈયારી કરી મરચીની, એક મહિનો ખાલી રહ્યો.
બરાબર, મરચીમાં કેટલા છોડ વાયા છો?
મરચીમાં 3,000 છોડ તો પડી ગયા છે અને બીજા 2,500 જેવા રોપવાના બાકી છે. ખેતર તૈયાર થાય છે, 20 દાડામાં તૈયાર થઈ જાય. મરચીમાં જે સિમલા મરચી ગયા, સિમલા એ ટાઈપના મોટા, એની અંદર 3 કલર છે, લાલ, પીળો અને લીલો.
ખાનગી કંપનીએ અત્યારથી જ કરાર કરી લીધો છે. ઉતારો કેટલો ઉતરશે અને ભાવ શું મળશે એ પણ સાંભળી લઈએ.
મજરા સલોદ થી આગળ, સલોદ ની બાજુ આગળ હું જોઈ આવ્યો, 4 છે બરોબર. એટલે એમણે એવું કહ્યું ઓછામાં ઓછા 40-80 જતો નથી કિલો. અમારા ઉત્પાદનમાં તો એટલે આજે તો હું કહી શકું નહીં, પણ કદાચ 3-4 કિલો નું વજન ઉતરે તો એનો અંદાજ સારો એવો બેસે.
એક વીઘો માંથી 5-6 લાખ ની આવક. ભાભી આવું કરે ને તો કોઈ ખેડૂત ગરીબ જ ના રે.
અને ભાભી એની પાછળ મહેનત પણ એટલી જ કરવી પડશે. કરશનભાઈ નેટ હાઉસ ની અંદર ખેતી માટે કેટલી કાળજી લે છે સાંભળો તો.
હા, એ દરવાળી તૈયાર કરી છે કંપની વાળા, દરુ આપી ગયા અને મેં મારી રીતે નેટ હાઉસ ની અંદર તૈયાર કરી દીધો. એ દરુ રોપી દીધો. એ ખાતર છે ને, નારિયેલ નો છોટો આવે ને એના છોટો ને જેનું ભાગી નાખવાનું, એની અંદર થી જે બધું ધુમ્મસ ને બધું નીકળે અંદર થી કચરો, એ બધું ભેગો કરે અને એ બધો ટોટલી 2 દિવસ પલાળી રાખે અને એ પલાળી અને ડીશો ની અંદર, એક ડીશ ની અંદર એ કોણું છોડાવો છે, એવી ડીશો છે એની અંદર આ બધું ફિટ કરી પછી 7 દાડા પછી બિયારણ મૂકી, એક એક છોડ નું બી મૂકી દીધું તો 5-6 દિવસ ની અંદર ઉગી ગયું. 21 દાડા થઈ ગયા એટલે અમે જમીન ઉપર ચોપવાનું ચાલુ કરી. ના કોઈ જીવાત તો હું છે, ચારે ખૂણે બધું બંધ પડી છે બરોબર. એટલે અંદર બહાર ના બેક્ટેરિયા અંદર જઈ ના શકે અને અંદર ના બેક્ટેરિયા બહાર ના નીકળી શકે. દરવાજો છે ને એ 99% તો બંધ જ રહી છે, કારણ કે મારે પણ અંદર કપડો બદલી ને અંદર હું ફરું છું. બધું ફર્યું તો નથી, થોડું જોયું છે અને અંદાજે આ બધું કર્યું. અને અમે આ જે પ્રોજેક્ટ મંજૂર કરાયો એમાં 40 જણા હતા, મોડાસા તાલુકા જોવા ગયા હતા જગતપુરા. આ બધાના વિચારો એક સરખા ના થયા. મેં વિચાર્યું કે સાહેબ મારે બનાવવું છે તો એમણે એવું કહ્યું કે માટી લઈ જવી પડે લેબોરેટરી કરાવ, કે પાણી લઈ ગયા કુવાનું. એમાં 5 જગ્યાએથી લઈ ગયા હતા, એમાં પહેલો નંબર મારો આવ્યો બેક્ટેરિયામાં, કુવાના પાણીમાં, જમીનમાં. એટલે સાહેબ ઓર્ડર આપી દીધું. કઈ સાલ ઘઉં ની સીઝન હતી, એ વખતે ઘઉં પાકવાની મહિના ની વાર હતી. સાહેબ કહી દીધું કે કરવું હોય તો ઘઉં કાપી નાખવા પડે. મેં કાચા ઘઉં કાપી નાખ્યા, 100 મણ ઘઉં થાય એટલા ઘઉં કાપી નાખ્યા. કાચા ને કાચા લોકો ને બાજુ થી બોલાવી પાય ખવડાઈ દીધો, કેણી નાખી કમ્પ્લીટ કરી અને થોભલા બીમ ભરવા મળ્યા, જે લોખંડ ના થોભલા અંદર ઘુસાડવા માટે અઢી અઢી ફૂટ ઊંડા. પછી 8 ટેક્ટર સાણી ખાતર નાખી, એ બધું તૈયાર કરી અને ઉપર ની નેટ ફિટ કરી, વાવાઝોડું આવી બધું ઉપાડીને થકી દીધી, 200 ફૂટ ઉઠી લઈ ગયું. પછી પાછી હિંમત હારી ગયો તો પાછું એમ થયું કહેવત નથી, કર્યા વગર કઈ મળતું નથી, ઘટતું નથી. આ બસ આજ વિચારો પર પાછું ફરી નવી સરથી 50 થેલી સિમેન્ટ વાપરી, અને 50 થેલી સિમેન્ટ વાપરીને નેચર વેલ્ડિંગ પેટી મંગાવી અને આડા સળિયા નાખ્યા. અને પછી ઉભું કરી દીધું કે હું ધાણામાં કદાચ 1 લાખ રૂપિયાનો સક્સેસ જતો હું. અને ટેમ્પરેચર વધી ગયું એટલે ધોણા ઉગવામાં 30 દાડી ઉગી રહ્યા, તો મને 1 લાખ રૂપિયાને એની આવક થઈ જતી. મરચી રોપવા માટે મેં સેન્દ્રીય ખાતર 20 થેલી પૂખી નાખી અને ટ્રેક્ટર થી ખેડાઈ નાખાયું. પછી 10 દાડા પડી રહેવા દીધું દબાવી, એટલે ઓટોમેટિક જમીન ફૂલી. મેં બેડ બનાવ્યા, બેડ બનાવી અને પછી મરચી રોપી જતા. રોજે રોજ ના 10-15 ખેડૂતો બહાર ના આવે, ખેડા ડિસ્ટ્રિક્ટ ના આવ્યા હતા 20 જણા ગાડીઓ લઈને. એમણે ધાણા વખતે હતા જોયું, ખુશ થઈ ગયા બધા. જયારે એની સ્મેલ જ સાહેબ જોઈને ખુશ થઈ ગયા. એક સાલ આવી સ્મેલ તો આજ બધી નથી જોઈ. કાકો હતા 60-70 વર્ષના, એમણે કીધું કે મારા જિંદગીમાં પણ આવો ધાણો મેં જોયો નથી. વડનગર તાલુકાના ચાકોદ ગામડાના 2 જણા આવ્યા હતા અને એ બધું આવીને એમણે આ બધું જોયું, જોયા પછી ખુશ થઈ ગયા. મને દિલની એક તમન્ના છે કે મારે કરવું જ છે.
વાહ કૃષ્ણભાઈ વાહ, એ ભાઈ ધન્યવાદ સા, તમારી હિંમત ના અને તમારી મહેનત ને.
ભાભી, ડીએસસી અને સજ્જતા સંઘ તો એ જ ઈચ્છે છે કે ખેડૂત મિત્રો આવી નવી ખેતી અપનાવે, નવું નવું જુએ, જરૂરી માર્ગદર્શન મેળવે અને ગણતરી પૂર્વક નું સાહસ કરે અને ખેતીમાં નવું કશું કરી બતાવે
અને એમના અનુભવો આપણને ચોક્કસ જણાવે.
હા ચંપા ભાભી, બોલે એના બોર વેચાય. આપણે 3 અઠવાડિયાથી કહીએ છીએ કે સજ્જતાનો સંઘ લાવી ખેતીમાં રંગ સાંભળવાથી થયેલા ફાયદાની બધી વિગતો અમને ફોર્મમાં લખી મોકલો, અને ઘણા મિત્રોએ ફોર્મ મંગાવી પણ લીધા છે, પણ હજી નવા ખેડૂત મિત્રોને સંકોચ થાય છે.
લે ભાઈ, જે રાખે શરમ ઇના પૂટે કરો, અને તમને શરમ આવતી હોય ને તો તમારે ઘેરથી મારી બુન ને કહેજો, એ ફોન કરી તમારો ઓલે ફોરમ મંગાયા છે. પછી ડીએસસી વાળા સેન્ચુરી પ્રોગ્રામ વખતે તમારું સન્માન કરે ને તારે તમે આગળ હેડજો. પણ કહો તો ખરા કે તમને શો ફાયદો થયો છે, જેથી બીજા ખેડૂત ભાઈઓ બુનો નહીં જોડવા મળે.
અને એવું જ છે આ ઇનામો નહીં મળવાની ફરિયાદનું. પરેશભાઈને આખો દિવસ ફોન કર્યા જ કરે છે.
મિત્રો, એમાં એટલું જ કહેવાનું છે કે તમામ ઇનામ વિજેતા મિત્રોને ઇનામી રકમ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. એટલે જે ઇનામ વિજેતાને ઇનામ ના મળ્યું હોય તે ફોનના બદલે ફક્ત એક પોસ્ટકાર્ડ લખી નાખે, જેથી અમને યાદ રહે.
પણ આજનો સવાલ પૂછવાનો કે 85મા પ્રોગ્રામના ઇનામો જીતનારા નામ જાહેર કરવાનું તો યાદ છે ને?
ભાભી, એ બધું તો હું કદી ના ભૂલું, પણ 85મા કાર્યક્રમના ઇનામી વિજેતાના નામો આવતા ગુરુવારે જાહેર કરીશું. પણ અત્યારે પૂછી લઈએ આજનો સવાલ. જયેશભાઈ, કયો સવાલ પૂછીશું?
હા ભાભી, તો મિત્રો આજનો સવાલ છે, ધરુવાડીઓ કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ?
સવાલ ફરી બોલું છું મિત્રો, ધરુવાડીઓ કરતી વખતે કઈ કાળજી લેવી જોઈએ? મિત્રો, એક બીજી વાત, આવતા ગુરુવારે શિયાળુ પાકોની માહિતી આપવા ડોક્ટર પરાશરાજીને ખાસ આમંત્રણ આપ્યું છે. એટલે તમારા મનમાં જે કોઈ સવાલ હોય એ વેળાસર ફોન કરીને કે પત્ર લખીને પૂછી જ લેજો.
અને કાર્યક્રમ સાંભળીને તમને થયેલા ફાયદાની વિગતો જણાવવા ફોર્મ પણ મંગાવી જ લેજો.
ભાઈ, ફોન ઉપરાંત ટપાલે લખી જ નોખવાની. સરનામું તમારી પહોંચ, શક્તાનુસાંગ લાવ ખેતી મોરંગ, ડીએસસી સરકારી ટ્યુબવેલ પોહે, બોપાલ, અમદાવાદ 58.
મિત્રો, સંબંધ જાળવી રાખજો અને નવી નવી માહિતીનો ખેતીમાં ઉપયોગ કરતા જ રહેજો.
કારણ કે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત કરાતા આ કાર્યક્રમનું એક જ લક્ષ્ય છે, ખેતી અને ખેડૂતની પ્રગતિ. એટલે નિસંકોચ એનો ફાયદો લેજો.
બસ હવે આજે થવા આવ્યો છે ટેમ પૂરો, એટલે આવતા ગુરુવારે ફરી મળવાના વચન હંગાત કહી દઈએ.
નમસ્તે, આવ